એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે મને લાગે છે કે આપણા આજના ડિજિટલ અનુભવોને એકદમ નવા દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરશે. પુસ્તક છે જેફ જાર્વિસનું ધ ગુટેનબર્ગ પેરેન્થિસિસ.
નમસ્કાર. અને હા, આ પુસ્તક ખરેખર બહુ જ યોગ્ય સમયે આવ્યું છે. આપણે બધા જ અનુભવી રહ્યા છીએ નહીં કે આપણી આસપાસની દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે.
હા, પેલી પ્રિન્ટ આધારિત દુનિયામાંથી હવે આ બધું ડિજિટલ અને નેટવર્ક થઈ ગયું છે.
બરાબર. અને આ પુસ્તક છે ને, એ આ મોટા બદલાવને ખાલી વર્ણવતું નથી, પણ એને ઇતિહાસના એક મોટા કેનવાસ પર મૂકીને સમજાવે છે. આપણને એ સમજવામાં મદદ કરે છે કે અત્યારે જે થઈ રહ્યું છે એ ખરેખર શું છે.
ચોક્કસ. અને આટલો મોટો વિચાર જે રજૂ કરી રહ્યા છે એ લેખક જેફ જાર્વિસ, એમનું બેકગ્રાઉન્ડ પણ બહુ રસપ્રદ છે. થોડી વાત એમના વિશે કરીએ, કારણ કે લેખકને જાણવાથી ઘણીવાર એમના વિચારોનું વજન સમજાય છે ને.
ચોક્કસ. જેફ જાર્વિસ કોઈ ઓક જ ફિલ્ડના માણસ નથી. એ બહુ અનુભવી પત્રકાર રહ્યા છે, મીડિયાના ઊંડા જાણકાર, વિવેચક કહી શકાય, લેખક છે અને ન્યૂયોર્ક સિટી યુનિવર્સિટી એટલે કે CUNY માં જર્નલિઝમ ઇનોવેશનના પ્રોફેસર પણ છે.
ઓહ.
અને ખાસ વાત એ છે કે એમણે પેલી જૂની પરંપરાગત પ્રિન્ટ મીડિયામાં પણ ટોચ પર કામ કર્યું છે, જેમ કે ટીવી ગાઈડ, પીપલ મેગેઝીન અને એન્ટરટેઇનમેન્ટ વીકલીના તો સ્થાપક સંપાદક હતા.
અચ્છા, એટલે પ્રિન્ટની દુનિયાને અંદરથી જાણે છે એમ, અને સાથે સાથે આ નવી ડિજિટલ દુનિયામાં પણ એટલા જ એક્ટિવ રહ્યા છે. એમનો પેલો બઝ મશીન બ્લોગ બહુ ચાલ્યો હતો અને વોટ વુડ ગૂગલ ડૂ જો પુસ્તક પણ લખ્યું છે.
બસ આ જ વાત એમના દ્રષ્ટિકોણને ખાસ બનાવે છે. એ ભૂતકાળનું ખાલી ગુણગાન નથી ગાતા કે નથી નવી ટેકનોલોજીના આંધળા ભક્ત બની જતા. એમણે દાયકાઓથી આ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને નજીકથી જોયું છે, અનુભવ્યું છે અને એનું સતત વિશ્લેષણ કર્યું છે. એટલે જ્યારે એ પ્રિન્ટ યુગ અને ડિજિટલ યુગની વાત કરે છે ત્યારે એમાં એક ઊંડાણ અને સંતુલન હોય છે જે બહુ ઓછું જોવા મળે.
સમજાયું. તો હવે આવીએ પુસ્તકના મુખ્ય અને કદાચ થોડા ચોંકાવનારા વિચાર પર. આ ગુટેનબર્ગ પેરેન્થિસિસ એટલે કે ગુટેનબર્ગ કૌંસ, આનો મતલબ શું છે?
અહીં જ આ પુસ્તકની ખરી મજા છે. જાર્વિસની દલીલ ખરેખર ક્રાંતિકારી છે. એમનું કહેવું છે કે પ્રિન્ટ યુગ એટલે ગુટેનબર્ગની પ્રિન્ટિંગ પ્રેસની શોધથી લઈને ઇન્ટરનેટના ઉદય સુધીનો સમય, લગભગ 500 વર્ષ, એ માનવ સંચારના હજારો વર્ષના લાંબા ઇતિહાસમાં માત્ર એક કૌંસ છે, પેરેન્થિસિસ.
એક મિનિટ, 500 વર્ષ?
હા, 500 વર્ષ. એ માત્ર એક વચગાળાનો કામચલાઉ તબક્કો.
પણ આ 500 વર્ષમાં તો આધુનિક વિજ્ઞાન, સાહિત્ય, લોકશાહી આ બધું વિકસ્યું. એ બધું ખાલી એક કૌંસ, મુખ્ય પ્રવાહ નહીં? આ વાત ગળે ઉતરવી થોડી અઘરી નથી લાગતી?
બરાબર. એટલે જ આ વિચાર આટલો રસપ્રદ છે. જાર્વિસના મતે આ કૌંસ પહેલા હજારો વર્ષો સુધી અને હવે આ કૌંસ પછી પણ માનવ સંચારનો જે મુખ્ય પ્રવાહ છે એ તો વધુ મૌખિક, વાતચીત આધારિત અને નેટવર્કડ રહ્યો છે.
અચ્છા.
એમની મુખ્ય દલીલ એ છે કે આ જે ડિજિટલ મીડિયા આવ્યું છે એ આપણી પેલી જૂની પરંપરાગત સાક્ષરતા કે જ્ઞાનની સિસ્ટમનો નાશ નથી કરી રહ્યું. ઉલટું, એ તો આપણને માનવતાની માહિતી વહેંચવાની જે વધુ કુદરતી, વધુ સહયોગી, વધુ વાતચીતવાળી રીતો હતી ને, એના તરફ પાછા નહીં જઈ રહ્યું છે.
વાહ. એટલે આપણે જેને ડિજિટલ ક્રાંતિ કહીએ છીએ અને ઘણીવાર એનાથી ડરીએ છીએ, એ ખરેખર તો આપણા જૂના, વધુ સહજ વાતચીતના તરીકાઓ તરફ પાછા ફરવા જેવું છે. ખાલી સાધનો નવા છે.
બિલકુલ. જાર્વિસ કહે છે કે પ્રિન્ટે જે નિયમો બનાવ્યા હતા, જેમ કે માહિતી ઉપરથી નીચે આવે, હાયરાર્કિકલ, લેખક જ બધું જ છે, કોઈ પુસ્તક કે લેખ પૂરો થઈ ગયો એટલે ફાઇનલ છે, ફિનિશ્ડ વર્ક, આ બધું ખરેખર તો ઇતિહાસનો એક અપવાદ હતો. જ્યારે અત્યારનો આ નેટવર્ક જેમાં બધા ભાગ લઈ શકે એવો ડિજિટલ યુગ, એ કોઈ નવી સામાન્યતા, ન્યૂ નોર્મલ નથી આવી ગઈ, પણ હજારો વર્ષોથી જે ચાલી આવતી હતી એ જૂની, વધુ સહજ રીતોનું પુનરાગમન છે. ફરક એટલો જ છે કે હવે આપણી પાસે ઇન્ટરનેટ જેવા શક્તિશાળી ટૂલ્સ છે.
આ દૃષ્ટિકોણ તો ખરેખર આખી ગેમ બદલી નાખે એવો છે. તો પછી આ પુસ્તક મુખ્યત્વે કોણા માટે છે? મીડિયા અને શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે તો હશે જ, દેખીતી રીતે.
હા, એમના માટે તો છે જ, પણ સાથે સાથે જે પોલિસી બનાવે છે એ લોકો, ટેકનોલોજી સાથે જોડાયેલા લોકો અને આપણા જેવા સામાન્ય વાચકો જેઓ આજના ડિજિટલ બદલાવોથી ક્યારેક મૂંઝવણ અનુભવે છે અથવા તો બસ જાણવા માંગે છે કે આ બધું શું થઈ રહ્યું છે અને કેમ, એ બધા માટે આ ઉપયોગી છે.
મતલબ બધા માટે જ કંઈક ને કંઈક છે.
હા, પુસ્તક આપણને એક આખી સફર પર લઈ જાય છે. પહેલાં મૌખિક સંસ્કૃતિ કેવી હતી, પછી પ્રિન્ટિંગ પ્રેસ આવી અને એણે કેવી રીતે લેખકનો ખ્યાલ, બૌદ્ધિક સંપદાનો ખ્યાલ અને યુનિવર્સિટી કે અખબાર જેવી સંસ્થાઓ બનાવી, અને હવે કેવી રીતે ડિજિટલ ટેકનોલોજી એ પ્રિન્ટ યુગના નિયમોને તોડી રહી છે અને આપણને એક નવા પણ ઓળખીતા લાગે એવા નેટવર્કડ ભવિષ્ય તરફ લઈ જઈ રહી છે.
ચલો ત્યારે આ સફર શરૂ કરીએ. આ કૌંસની વાત સમજવી હોય તો પહેલાં એ જોવું પડે કે એની પહેલાં શું હતું. પુસ્તક ત્યાંથી જ શરૂ થાય છે ખરું ને, મૌખિક સંસ્કૃતિથી.
બરાબર. પુસ્તકનો પહેલો મોટો ભાગ આ કૌંસ પહેલાંની દુનિયા એટલે કે મૌખિક સંસ્કૃતિનો યુગ એના પર જ ફોકસ કરે છે. જાર્વિસે શોધે છે કે જ્યારે લખવાનું આટલું વ્યાપક ન હતું ત્યારે સમાજો પોતાનું જટિલ જ્ઞાન, ઇતિહાસ, પરંપરાઓ આ બધું સાચવતા કેવી રીતે હતા અને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડતા કેવી રીતે હતા.
કેવી રીતે?
જવાબ છે વાર્તા કહેવાની કળા, ધાર્મિક વિધિઓ, કવિતાઓ, ગીતો અને સામૂહિક સ્મૃતિ દ્વારા, યાદ રાખીને.
પણ આપણે ઘણીવાર એમ માની લઈએ છીએ કે લખ્યા વગર તો બધું ભૂલાઈ જાય અથવા તો એમાં ફેરફાર થઈ જાય. ચોકસાઈ કેવી રીતે રહેતી હશે?
જાર્વિસ આ સામાન્ય માન્યતાને પડકારે છે. એ પુરાવા આપે છે કે મૌખિક સંસ્કૃતિઓમાં જ્ઞાનની ચોકસાઈ અને સાતત્ય જાળવવા માટે બહુ જ વિકસિત, સફિસ્ટિકેટેડ પદ્ધતિઓ હતી. જેમ કે આપણા વેદોનું જ ઉદાહરણ લો, કેવી રીતે પેઢી દર પેઢી કંઠસ્થ રીતે સજવાયા છે.
હા, એ વાત સાચી છે.
સહિયારું હતું, વાતચીત અને સંવાદ દ્વારા સતત જીવંત રહેતું અને વિકસતું. જ્ઞાન એ કોઈ છાપીને મૂકી દીધેલી સ્થિર વસ્તુ નહોતી, પણ સમુદાય દ્વારા ચાલતી એક નિરંતર પ્રક્રિયા હતી.
એટલે કે સાથે મળીને જ્ઞાન બનાવવું, વહેંચવું, સતત વાતચીત કરવી, એ માનવ સંસ્કૃતિનો મૂળભૂત સ્વભાવ છે. અત્યારે આપણે જે ઓનલાઈન કોલેબોરેશન અને ચર્ચાઓ જોઈએ છીએ એ કોઈ સાવ નવું નથી, પણ આપણા મૂળ સ્વભાવનું જ નવું રૂપ છે. આ સમજવું બહુ જરૂરી છે.
બિલકુલ. અને આ મૌખિક પરંપરાની વાત પરથી જ આપણે પ્રિન્ટ યુગની શરૂઆત પર આવીએ છીએ, જેણે બધું બદલી નાખ્યું અને આપણને આ કૌંસની અંદર ધકેલી દીધા. રાઈટ? ગુટેનબર્ગની પ્રિન્ટિંગ પ્રેસે શું અસર કરી?
હા, આપણે સામાન્ય રીતે વિચારીએ કે પુસ્તકો સસ્તા થયા અને વધુ લોકો વાંચતા થયા, પણ જાર્વિસ કહે છે કે અસર આના કરતાં ઘણી ઊંડી અને વ્યાપક હતી, નહીં?
ચોક્કસપણે. પુસ્તકો સરળતાથી મળવા લાગ્યા એ તો ખરું જ, પણ પ્રિન્ટિંગ પ્રેસે ભાષાના નિયમો અને જોડણીને એક સરખા બનાવવામાં સ્ટેન્ડર્ડાઇઝેશન બહુ મોટો ભાગ ભજવ્યો. એણે સત્તાના નવા કેન્દ્રો બનાવ્યા, રાષ્ટ્ર રાજ્યોના ઉદયમાં મદદ કરી.
અચ્છા.
ધાર્મિક ક્ષેત્રે પણ મોટો ફેરફાર લાવી. માર્ટિન લ્યુથરના વિચારો, પેલી 95 થીસીસ આટલી ઝડપથી કેમ ફેલાઈ? કારણ કે એ છાપી શકાતી હતી. એ કદાચ ઇતિહાસનું પહેલું વાયરલ કન્ટેન્ટ હતું અને વૈજ્ઞાનિક ક્રાંતિનો પાયો પણ પ્રિન્ટે જ નાખ્યો, કારણ કે વિચારો અને શોધો હવે સરળતાથી અને ચોકસાઈથી વહેંચી શકાતા હતા.
અને એની સાથે જ નવા ખ્યાલો જન્મ્યા જે આજે આપણને બહુ નોર્મલ લાગે છે. જેમ કે કોઈ એક વ્યક્તિ લેખક, ઓથર છે, એના વિચારો એની બૌદ્ધિક સંપદા, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે. કોઈ પુસ્તક એક સંપૂર્ણ અને સ્થિર રચના, ફિનિશ્ડ વર્ક છે, એના પર કોપીરાઇટ લાગે. માસ ઓડિયન્સનો વિચાર અને જાહેર મુદ્દાઓ પર ચર્ચા માટેનું પબ્લિક સ્પીયર, આ બધું પ્રિન્ટ યુગની જ દેન છે.
એકદમ સાચું. અને આ પ્રિન્ટ કલ્ચરના આધારે જ આપણી આધુનિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, લાઇબ્રેરીઓ, પબ્લિશિંગ હાઉસ, અખબારો, આ બધું ઊભું થયું. પ્રિન્ટ યુગે જ્ઞાન ફેલાવ્યું, વિજ્ઞાનને આગળ વધાર્યું, એ બધી એની મોટી સિદ્ધિઓ છે એમાં ના નહીં.
હા, એ તો છે જ.
પણ એની મર્યાદાઓ પણ હતી. માહિતી પર અમુક લોકોનો જ કંટ્રોલ રહેતો હતો. કોણ છાપી શકે એના પર નિયંત્રણો હતા. સામાન્ય માણસ જ્ઞાન બનાવવાની પ્રક્રિયામાં સીધો ભાગ નહોતો લઈ શકતો. અને પ્રિન્ટનો તર્ક રેખીય હતો, એક પાના પછી બીજું પાનું. એ નિશ્ચિતતા, ફાઇનાલિટી અને સત્તા, અથોરિટી પર ભાર મૂકતો હતો.
તો પ્રિન્ટ યુગની આ મર્યાદાઓ જોઈએ ત્યારે સમજાય છે કે ઇન્ટરનેટ કેમ આટલું મોટું પરિવર્તન લાવી શક્યું. હવે આપણે એ તબક્કામાં છીએ જ્યાં જાર્વિસ કહે છે કે આ કૌંસ બંધ થઈ રહ્યો છે અને આપણે એની બહાર નીકળી રહ્યા છીએ. પુસ્તકનો ત્રીજો ભાગ આ ડિજિટલ યુગની વાત કરે છે, જેને જાર્વિસ પુનરાગમન કહે છે.
હા, કૌંસ કચ્છનો સમય ઇન્ટરનેટ પ્રિન્ટ યુગના લગભગ દરેક નિયમને તોડી રહ્યું છે. પહેલા જે સ્થિર ઉત્પાદન, ફિનિશ્ડ પ્રોડક્ટ પર ભાર હતો, એની જગ્યાએ હવે સતત ચાલતી પ્રક્રિયા, ઓનગોઈંગ પ્રોસેસ મહત્વની બની છે. આનું બેસ્ટ ઉદાહરણ વિકિપીડિયા છે.
હા, એ ક્યારે પૂરું જ નથી થતું.
બરાબર, સતત બદલાતું રહે છે. અથવા ન્યૂઝ વેબસાઇટ્સ જુઓ, ક્ષણે ક્ષણે અપડેટ થતું રહે છે.
અને પેલો એકલ લેખકનો આઈડિયા પણ હવે થોડો નબળો પડ્યો છે. હવે સહયોગથી નિર્માણ, કોલેબરેટિવ ક્રિએશન પર ભાર છે. ઓપન સોર્સ સોફ્ટવેર આનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં હજારો લોકો મળીને કંઈક બનાવે છે. પહેલા જે નિષ્ક્રિય પ્રેક્ષકો હતા, એ હવે સક્રિય સમુદાય, કમ્યુનિટી બની ગયા છે.
સાચી વાત છે. સોશિયલ મીડિયા, ફોરમ્સ, બ્લોગ કોમેન્ટ્સ, આ બધું એ જ બતાવે છે.
લોકો હવે માત્ર વાંચતા નથી, ભાગ પણ લે છે.
તદ્દન, પ્રિન્ટનું મોડેલ વન ટુ મેની હતું. એક લેખક કે પ્રકાશક લાખો લોકો સુધી પહોંચે. ઇન્ટરનેટનું મોડેલ મેની ટુ મેની છે. અનેકથી અનેક, કોઈ પણ કોઈની પણ સાથે વાત કરી શકે છે, માહિતી વહેંચી શકે છે.
આનાથી પહેલા પરંપરાગત સત્તાના કેન્દ્રોને મોટો પડકાર મળ્યો છે. જે ગેટકીપર્સ હતા, સંપાદકો, પ્રકાશકો, જેઓ નક્કી કરતા કે શું છપાશે, એમનું મહત્વ ઘટ્યું છે.
બરાબર, હવે વિશ્વાસ સંસ્થાઓ પરથી ખસીને નેટવર્ક પર, વ્યક્તિગત રેપ્યુટેશન પર અને પારદર્શિતા પર વધુ આધાર રાખે છે.
પણ આ બદલાવ સાથે ઘણી સમસ્યાઓ પણ દેખાય છે. ખોટી માહિતીનો ફેલાવો, ઓનલાઈન નફરત, ધ્રુવીકરણ, આ બધું પણ તો છે જ.
ચોક્કસ, અને જાર્વિસ આ પડકારોને નજરઅંદાજ નથી કરતા. એ સ્વીકારે છે કે આ સંક્રમણનો સમય સહેલો નથી અને એમાં ઘણી સમસ્યાઓ છે. પરંતુ એમનો મુખ્ય મુદ્દો એ છે કે આ બધી અંધાધૂંધી અને સમસ્યાઓ છતાં, મૂળભૂત રીતે આપણે માનવ સંચારના વધુ કુદરતી, વધુ સહયોગી અને વાતચીત આધારિત સ્વરૂપ તરફ પાછા ફરી રહ્યા છીએ. આ એક રીએડજસ્ટમેન્ટનો સમય છે.
તો આ આખી ચર્ચા પરથી પુસ્તકના કેટલાક મુખ્ય સંદેશાઓ કે થીમ્સ કયા કહી શકાય, જે આપણા માટે સમજવા ખાસ જરૂરી છે?
હા, કેટલાક મુખ્ય મુદ્દાઓ તારવી શકીએ. પહેલું, ઐતિહાસિક સંદર્ભનું મહત્વ. અત્યારે જે ડિજિટલ ઉથલપાથલ દેખાય છે, એ કદાચ આપણને અભૂતપૂર્વ લાગે, પણ ઇતિહાસમાં આવા મોટા મીડિયા પરિવર્તનો પહેલાં પણ થયા છે. ખુદ પ્રિન્ટિંગ પ્રેસે આવું જ કર્યું હતું. આ સમજવાથી વર્તમાનની ચિંતા અને ડર થોડા ઓછા થઈ શકે.
બરાબર. બીજું,
જ્ઞાન મૂળભૂત રીતે સહયોગી છે. પ્રિન્ટ યુગે આપણને એકલ પ્રતિભા, લોન જીનિયસના ભ્રમમાં નાખ્યા. પણ જાર્વિસ ભારપૂર્વક કહે છે કે જ્ઞાન હંમેશા સમુદાયમાં વાતચીત દ્વારા, સાથે મળીને જ બન્યું છે. ડિજિટલ ટૂલ્સ આ સહયોગને હવે મોટા પાયે શક્ય બનાવે છે.
એટલે વિકિપીડિયા જેવી વસ્તુઓ અપવાદ નથી, પણ કદાચ ભવિષ્યનો નિયમ છે.
કદાચ. ત્રીજું, સત્તા અને વિશ્વાસનું બદલાતું સ્વરૂપ. જૂની સંસ્થાઓ, ખાસ કરીને પ્રિન્ટ આધારિત, જેમનો માહિતી પર કંટ્રોલ હતો, એમનું વર્ચસ્વ ઘટી રહ્યું છે. હવે સત્તા વધુ વિકેન્દ્રિત બની રહી છે અને વિશ્વાસ ટ્રાન્સપરન્સી, નેટવર્ક અને પીયર રિવ્યુ પર વધુ આધાર રાખે છે. ચોથું, જાહેરાત નહીં, વાતચીત. માસ મીડિયા મોટે ભાગે એકતરફી જાહેરાત જેવું હતું. ઇન્ટરનેટ વાતચીતને શક્ય બનાવે છે. બહુમાર્ગી, સહભાગી સંવાદ. આ વધુ લોકતાંત્રિક અને કદાચ વધુ અસરકારક છે.
અને પાંચમું,
પ્રક્રિયા પર ફોકસ, ઉત્પાદન પર નહીં. વેલ્યુ હવે કોઈ અંતિમ સ્થિર વસ્તુ, પ્રોડક્ટમાં એટલી નથી, જેટલી સતત ચાલતી પ્રક્રિયા, પ્રોસેસ, સુધારા અને સહયોગમાં છે. સોફ્ટવેર અપડેટ્સ વિચારો કે વિકિપીડિયા.
આ મુદ્દાઓ ખરેખર આપણી આસપાસ જે બની રહ્યું છે એની સાથે સીધા જોડાયેલા છે. આપણે ગુજરાત અને ભારતમાં પણ આ જોઈએ છીએ. સ્થાનિક સમાચારો માટે લોકો હવે વોટ્સએપ કે ફેસબુક પર કેટલા આધાર રાખે છે, કેવી રીતે કોઈ મુદ્દા પર ઓનલાઈન ગ્રુપ્સ બને છે અને ચર્ચાઓ ચાલે છે. અલબત્ત એમાં સાચી ખોટી બધી માહિતીનો મારો પણ હોય છે, એ પણ હકીકત છે.
સાચી વાત છે. અને જાર્વિસના પુસ્તકમાં આવા ઘણા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય એવા છે અને આપણને વિચારતા કરી મૂકે છે.
હા, ચાલો કેટલાક એવા વિચારો પર વાત કરીએ, જેમ કે એમનો મૂળ થીસિસ જ લઈએ. ગુટેનબર્ગ કૌંસ બંધ થઈ રહ્યો છે અને આપણે આપણા વધુ કુદરતી મૌખિક સહયોગી સંચાર તરફ પાછા ફરી રહ્યા છીએ, પણ હવે અભૂતપૂર્વ સ્કેલ અને સાધનો સાથે. આનો સીધો અર્થ એ થયો કે ડિજિટલ યુગ ભૂતકાળથી સાવ અલગ નથી, પણ એક રીતે એનું જ વિસ્તરણ છે ટેકનોલોજી સાથે.
બરાબર. બીજો એક મહત્વનો વિચાર સહયોગ વિશે છે. પ્રિન્ટે આપણને વ્યક્તિગત લેખક એકલ પ્રતિભાના ભ્રમમાં વિશ્વાસ અપાવ્યો, પણ જ્ઞાન હંમેશા વાતચીત અને સમુદાય દ્વારા સહયોગથી બનેલું છે.
આ આપણને યાદ અપાવે છે કે મોટાભાગની શોધો કે સારા વિચારો એકલા હાથે નથી થતા, એની પાછળ ઘણા લોકોનો ફાળો હોય છે, ભલે નામ એકનું ચમકે.
સાચી વાત.
અને ત્રીજો, જે મને વ્યક્તિગત રીતે બહુ ગમ્યો, તે સાક્ષરતા વિશે છે. આપણે સાક્ષરતાનો મૃત્યુના સાક્ષી નથી, પણ તેના રૂપાંતરણના સાક્ષી છીએ. તે વધુ સહભાગી, વધુ સહયોગી અને સંભવિતપણે પહેલા કરતાં વધુ શક્તિશાળી બની રહી છે. મતલબ કે લોકો વાંચતા લખતા બંધ નથી થયા, પણ રીત બદલાઈ છે. કદાચ ઓનલાઈન ચર્ચાઓ, બ્લોગ્સ, સોશિયલ મીડિયા, આ બધું મળીને એક નવી પ્રકારની વધુ લોકશાહી સાક્ષરતાને જન્મ આપી રહ્યું છે. શું લાગે છે?
હા, ચોક્કસપણે એવું બની શકે. આ વિચારો આપણને રોજબરોજના ડિજિટલ અનુભવોને, જેમ કે વોટ્સએપ ગ્રુપમાં થતી દલીલો કે વિકિપીડિયાનો ઉપયોગ, તેને માત્ર ટાઈમપાસ તરીકે નહીં, પણ એક મોટા ઐતિહાસિક બદલાવના ભાગરૂપે જોવામાં મદદ કરે છે. કદાચ એ પણ એક પ્રકારનું શીખવું અને જ્ઞાન વેચવું જ છે, ભલે એ અવ્યવસ્થિત લાગે.
બરાબર. પણ આ બધી થિયરીની વાતો થઈ, શું આ વિચારોને પ્રેક્ટિકલી લાગુ કરવા માટે કોઈ સૂચનાઓ છે? આપણે આપણા રોજિંદા જીવનમાં, કામમાં આમાંથી શું લઈ શકીએ?
હા, જાવેસ કેટલાક વ્યવહારિક સૂચનાઓ પણ આપે છે. જેમ કે શિક્ષણમાં, ક્લાસરૂમમાં ખાલી ટીચર બોલે અને સ્ટુડન્ટ સાંભળે એના બદલે સ્ટુડન્ટ્સ વચ્ચે સહયોગ વધારવો, ગ્રુપ પ્રોજેક્ટ્સ ઓનલાઈન પ્લેટફોર્મ પર એકબીજાના કામ પર ફીડબેક આપવો, પીયર રિવ્યૂ, અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીઓને ડિજિટલ મીડિયા લિટરસી શીખવવી, એટલે કે ઓનલાઈન માહિતીને કેવી રીતે સમજવી, એની ખરાઈ કરવી અને જવાબદારીપૂર્વક વાપરવી.
આ તો બહુ જરૂરી છે અત્યારના સમયમાં.
બિલકુલ. પછી કામકાજની જગ્યાએ, વર્કપ્લેસ, માહિતી છુપાવી રાખવાને બદલે ખુલ્લા મને શેર કરવી, ટીમ મેમ્બર્સ વચ્ચે વધુ સહયોગ અને વાતચીત થાય એવું કલ્ચર બનાવવું, ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ ખાલી કામ સોંપવા માટે નહીં, પણ સાથે મળીને વિચારવા અને નિર્ણય લેવા માટે કરવો. મીડિયા સંસ્થાઓ માટે, ખાલી સમાચાર આપવાને બદલે લોકો સાથે સંવાદ કરવો, પોતાની પ્રોસેસમાં ટ્રાન્સપેરન્સી રાખવી, સમાચાર ક્યાંથી મળ્યા, ભૂલ થઈ તો સ્વીકારવી અને સુધારવી, લોકો શું જાણવા માંગે છે એ સમજવાનો પ્રયત્ન કરવો,
એટલે ઓડિયન્સમાંથી કમ્યુનિટી તરફ જવું.
બરાબર. અને છેલ્લે, આપણા અંગત જીવનમાં આપણે સૌ ઓનલાઈન કમ્યુનિટીમાંથી ઘણું શીખી શકીએ છીએ, પણ સાથે સાથે જવાબદાર ડિજિટલ નાગરિક બનવું પણ એટલું જ જરૂરી છે. કંઈ પણ શેર કરતા પહેલાં વિચારવું, સ્ત્રોતની વિશ્વસનીયતા ચેક કરવી, ઓનલાઈન ચર્ચામાં થોડી સભ્યતા જાળવવી.
સાચી વાત છે. આખી વાતચીત પછી મારા મનમાં જે એક વાત બહુ સ્પષ્ટ થઈ છે, તે એ કે અત્યારનો આ ડિજિટલ યુગ, જે ક્યારેક બહુ અસ્તવ્યસ્ત અને ડરાવણો લાગે છે, તે ખરેખર તો માનવ સંચારના લાંબા ઇતિહાસનો એક ભાગ છે. આપણે કંઈક સાવ નવું કે અજાણ્યું નથી કરી રહ્યા, પણ એક રીતે જૂની સહયોગી રીતો તરફ પાછા ફરી રહ્યા છીએ, ભલે નવા સાધનો સાથે. આ વિચાર થોડી રાહત આપે છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે આપણી સંસ્થાઓએ, પછી તે શિક્ષણ હોય, મીડિયા હોય કે બિઝનેસ હોય, તેમણે આ બદલાવને સ્વીકારવો જ પડશે. માહિતી પર કંટ્રોલ રાખવાની જૂની રીતો હવે નહીં ચાલે. એમણે સહયોગ અને ખુલ્લાપણાને અપનાવીને આ નવા યુગમાં ટકી રહેવા અને વિકાસ પામવા માટે પોતાની જાતને બદલવી પડશે. આ એક પડકાર છે, પણ એમાં મોટી તક પણ રહેલી છે.
તો અંતે એક સવાલ મનમાં રહી જાય છે, જેના પર સૌ વિચારી શકે. જો આપણે ખરેખર આ સહયોગી, વાતચીત આધારિત યુગમાં પાછા ફરી રહ્યા છીએ, તો પ્રિન્ટ યુગે આપણને જે શ્રેષ્ઠ બાબતો આપી હતી, જેમ કે ઊંડાણપૂર્વક વિચારવાની ક્ષમતા, તર્કબદ્ધ દલીલ કરવાની રીત, ચોકસાઈ પર ભાર, લાંબા અને ગહન વિશ્લેષણની પરંપરા, તેને આપણે આ નવા ડિજિટલ યુગમાં કેવી રીતે સાચવી શકીએ? શું એ શક્ય છે કે આપણે વાતચીતની જીવંતતા અને પ્રિન્ટની ગહનતા બંનેનો સમન્વય કરી શકીએ? આ એક મોટો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.